નીલાંબરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 1/9/86 સમયસાર ગાથા 144 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 142.
સરકાર પણ 144મી ગાથા લાગુ પડે એટલે પક્ષાતિક્રાંત જ સમયસર છે એમ નિયમથી ઠરે છે એમ હવે કહે છે. પક્ષાતિક્રાંત એટલે શું? પક્ષ એટલે રાગ. આત્મા શુદ્ધ છે, એક છે, નિત્ય છે, શ્રુ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિષ બધા એવો શુદ્ધાત્મા સંબંધે નો જે વિકલ્પ ઉઠે છે વાત, એમાં શુદ્ધાત્માનો અનુભવ થતો નથી. જયારે છેલ્લો નિશ્ચયના પક્ષનો વિકલ્પ પણ છૂટી જાય છે ત્યારે આત્માને આત્માનો અનુભવ થાય છે. તો પક્ષાથી ક્રાંત જ સમયસાર છે. સમયસાર એટલે શુદ્ધાત્મા, એનો જે અનુભવ તે પક્ષાથી ક્રાંતિ થવાય છે એમ નિયમથી ઠરે છે. એમાં કોઈ અપવાદ નથી. કોઈ કહે કે હું એક છું ને શુદ્ધ છું ને અભેદ છું, એમાં આત્માનો અનુભવ થાય છે એમ કોઈ કહે તો એ વાત ખોટી. એમાં નિયમ રહેતો નથી. સમ્યક તેમજ જ્ઞાનની જે એકને સંગ ના મળે, નહી પક્ષ સકલ રહિત ભાખો, તે સમયનો સાર છે. આ સમય સાર શાસ્ત્ર છે. સમય નામ શુદ્ધાત્મા, એનો જે સાર, શુદ્ધાત્માનો જે અનુભવ, પક્ષાતિક્રાંત થઈને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થવો, એને સમયનો સાર કહેવામાં આવે છે. ગાથાનો અર્થ જે એટલે આત્મા શુદ્ધાત્મા સર્વ નહી પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે. નહી પક્ષો બહુ વચન વાપર્યું છે, તેથી એમાં બે નહીઓનો સમાવેશ થાય છે. આત્મા છે તે દ્રવ્યાર્થિકને જોવામાં આવે, નિશ્ચયથી જોવામાં આવે તો એક અભેદ સામાન્ય ટંકોત્તીર્ણ પરમાત્મા છે. અને એની એક બીજી પ્રતિપક્ષ નહીંથી જોવામાં આવે, વ્યવહાર નહીંથી. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે ઇત્યાદિ. ગુણ ભેદથી જોવામાં આવે તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે. જોવામાં આવે તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે. અથવા એને પરિણામથી જોવામાં આવે તો પણ એને વ્યવહાર નહીં કહેવામાં આવે. એમ નહીં, બે પ્રકારના છે, એક નિશ્ચય નહીં અને એક વ્યવહાર નહીં. નિશ્ચય નહીં નો વિષય અભેદ સામાન્ય એકરૂપ છે. વ્યવહાર નહીં નો વિષય અનેકતા છે. એમાં પરિણામની અનેકતા દેખાય છે. એમ બે નયો વડે એક આત્માનું જ્ઞાન, પ્રમાણ જ્ઞાન થાય છે. પણ એમાં એક નહીને મુખ્ય કરીને બીજી નહીને ગૌણ કરે તો પણ નહીના વિકલ્પ ઉભા થાય છે. માટે સર્વ નહી પક્ષો રહી, નિશ્ચય નહીના વિકલ્પથી પણ રહી અને વ્યવહાર નહીંથી આવો છું એવા વિકલ્પથી પણ રહી કહેવામાં આવ્યો છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવું આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તે સમયસર છે, તે શુદ્ધાત્માનો અનુભવ છે. તેનું નામ સમયસર એટલે શુદ્ધાત્માનો અનુભવ છે. અને ત્રિકાળી દ્રવ્ય તો નૈપક્તિ રહી છે, પણ ત્રિકાળી દ્રવ્યને લક્ષ્ય થતો અનુભવ એ પણ નૈપક્તિ રહી જ છે. તેથી તે સમયસાર નામ શુદ્ધાત્મા છે. આને જ એટલે આવા અનુભવને જ શુદ્ધાત્માના અનુભવને જ સમયસારને જ કેવળ માત્ર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. નવું તત્વો છે એ સમ્યક દર્શનનો વિષય છે, એવો એક વિકલ્પ ઉઠે તો તે સમ્યક દર્શન નથી. અને શુદ્ધાત્માનું આશ્રય સમ્યક દર્શન થાય એવો વિકલ્પ ઉઠે એનું નામ પણ સમ્યક દર્શન નથી. પણ જ્યારે તમામ પ્રકારના વિકલ્પ છૂટીને અંતર્મુખ થઈને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય એવી વિકરાગી દશાને પરમાત્મા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા એટલે નામ મળે છે. ત્યાં સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નામને પામતો નથી. હજારો શાસ્ત્રો ભણી જાય કે બાયની ગમે એટલી ક્રિયા કરતા બુદ્ધિથી કરે કે ગમે એટલું ધારણામાં રાખે જ્ઞાન, તો એને યુવાન સમ્યક દર્શન જ્ઞાન કહેતા નથી. શાસ્ત્રના જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. નવતત્વના ભેદનું શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન નથી. નવ તત્વ માં જ રહેલું શુદ્ધાત્મા એનો અનુભવ એનું નામ સમ્યક જ્ઞાન, અને શુદ્ધાત્માનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. નામ બે પડ્યા, અનુભવના નામે શુદ્ધાત્માનો અનુભવ થયો તો એને સમ્યક દર્શન પણ કહેવાય અને સમ્યક જ્ઞાન પણ કહેવાય. નામ બે છે, આત્મા એક છે. એકા જે ખરેખર સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી ગમે એટલા નયોથી આત્માનું સ્વરૂપ વિચારવામાં આવે તો વસ્તુ તો અખંડ જ છે, એ કઈ ખંડતાને પામતી નથી. નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, સમસ્ત વિકલ્પોનો અભાવ થયો છે એમ લખ્યું નથી. કેમ કે પ્રથમ ઉપસમ સમય દર્શન થાય છે, અથવા કોઈને ભૂતકાળમાં પૂર્વમાં ઉત્સમ થઈ ગયું હોય ને આ બહુમાં શોખન થાય. સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો એને શોકસમ સમય દર્શન પણ થાય. અનાદિ મિથ્યા દ્રષ્ટિને ઉત્સમ સમય દર્શન પહેલું થાય. એ જયારે આત્માનો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે ત્યારે તમામ પ્રકારના વિકલ્પોનો ક્ષય થતો નથી. જો વિકલ્પોનો ક્ષય થઈ જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. પણ વિકલ્પો અટકી ગયો છે, બધા વિકલ્પો થોડીક વાર માટે શાંત થાય છે. ક્ષણભર બુદ્ધિપૂર્વકના કોઈ પણ વિકલ્પ એને અનુભવના કાળમાં ઉઠતા નથી. આ નહીં આવો છું ને આ નહીં આવો છું ને પ્રમાણથી આવો છું એમ પ્રમાણ લઈ નિક્ષેપના કોઈ વિકલ્પ ઉઠતા નથી. વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે. વિકલ્પાતીત અનુભવ છે ને આત્માનો, એમાં કોઈ વિકલ્પ ન હોય. વિકલ્પના બે અર્થ છે, એક બુદ્ધિપૂર્વકનો રાગ એને પણ વિકલ્પ કહેવાય કે ન હોય, અને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર પણ ન હોય. ઇન્દ્રિય જ્ઞાન ના વ્યાપાર ને પણ વિકલ્પ કહેવાય, ખંડ જ્ઞાન ને પણ વિકલ્પ કહેવાય અને રાગ ને પણ વિકલ્પ કહેવાય. રાગ નો સદભાવ છે ત્યાં સુધી આત્માનો અનુભવ ન થાય, અને ઇન્દ્રિય જ્ઞાન જ્યાં સુધી વ્યાપાર છે ત્યાં સુધી પણ આત્માનો અનુભવ ન થાય. આત્માનો અનુભવ અતિન્દ્રિય જ્ઞાન થી થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાન નો વેપાર થઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાન નો ક્ષય થતો નથી. વિકલ્પો નો વ્યાપાર અટકી જાય છે પણ વિકલ્પો નો ક્ષય થતો નથી. કેમ કે અનુભવ માંથી બહાર આવતા ફરીથી ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર અને બુદ્ધિપૂર્વક નો રાગ શરૂ થઈ જાય છે, સમ્યક દર્શન થઈ જાય છે. સમ્યક દર્શન જતું નથી એને અનુભૂતિ ની સાથે સમવ્યાપ્તિ નથી. એક વખત અનુભૂતિ થઈ ગઈ પછી સવિકલ્પ દશામાં આવે તો પણ આત્મા જેવો અનુભવમાં આવ્યો એવો પ્રતીત માં યાદ કરે છે, ઊંઘમાં પણ પ્રતીત કરતી નથી. એટલે એ જે ચારિત્ર ના વિકલ્પો ઉઠે કે ઇન્દ્રિય જ્ઞાન ના વિકલ્પ નો વ્યાપાર શરૂ થાય તો સમ્યક દર્શન નો ઘાત થતો નથી, સમ્યક દર્શન જતું નથી. માટે વિકલ્પો નો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસર છે. કોઈ પક્ષાતિક્રાંત પર મથાળો બાંધ્યું તો ને એનો અર્થ કરે છે વિકલ્પો નો વ્યાપાર અટકી ગયો છે, ક્ષય નથી થયો, તે સમયસર નામ આત્માનો અનુભવ છે. સમયસર કહો કે આત્માનો અનુભવ, સમયનો સાર એટલે શુદ્ધાત્માનો અનુભવ, એને સમયસર કહેવામાં આવે. વિકારી દ્રવ્યને પણ સમયસર કહેવાય અને સમયસર નો અનુભવ તેને પણ સમયસર કહેવાય. ખરેખર આ એકને જ આવા આત્માના અનુભવને જો કેવળ માત્ર ઓનલી ફક્ત સમ્યક દર્શન સમ્યક નામ મળે છે. શાસ્ત્ર ભણતા અનેક પ્રકારના વિકલ્પ ઉઠે, વિકલ્પ નો વ્યાપાર અટકે નહીં તો સમ્યક દર્શન આત્માનો અનુભવ થતો નથી. તમામ પ્રકારના વિકલ્પો અટકી જાય છે, દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ ના વિકલ્પ અટકી જાય છે. ભગવાને છ દિવ્ય કહ્યા છે એનો વિકલ્પ વ્યાપાર અટકી જાય છે. નવ તત્વ ભગવાને કહ્યા ભેદરૂપ, એનો વિચાર વિકલ્પ ઇન્દ્રિય જ્ઞાન પણ અટકી જાય છે, અને હું શુદ્ધાત્મા છું એવો વિકલ્પ પણ અટકી જાય છે. ત્યારે આત્માને આત્માનો અનુભવ થાય છે. અનુભવનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, અને એ અનુભવની ખબર સેના ઉપરથી પડે છે? કેમ કે આત્મા તો અરૂપી છે, એ શુદ્ધ જ્ઞાન વડે જણાતો નથી, પણ શુદ્ધ જ્ઞાન વડે જે જાણ્યો એ વખતે અતિન્દ્રિય આનંદ આવ્યો, એ આનંદ વાળા જાણી શકાય છે કે આજે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું, ભવનો અંત આવી ગયો એ પોતે જાણી શકે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નું નામ મળે છે. જો અહીંયા સમ્યક ચારિત્ર નો ઉલ્લેખ કર્યો નથી, સ્વરૂપાચરણ ચારિત્ર સાથે હોવા છતાં એ ચારિત્ર ગૌણ છે. મુનિરાજ નું ચારિત્ર મુખ્ય છે એની અપેક્ષાએ અવિરતી હોવાને કારણે અવિરતી જીવને ચારિત્ર હોતું નથી. રૂપાચરણ ચારિત્ર એ કઠાઈના અભાવપૂર્વક હોવા છતાં પણ એને ગૌણ કરીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન હોય છે, અને સમ્યક ચારિત્ર શું છે આમાં ખૂબી કે સાધુ પદવી ન આવી હોય, મુનિ ન થયો હોય, ગ્રસ્ત અવસ્થામાં રહ્યો હોય, બાહીનો કોઈ ત્યાગ નથી, પાપના પરિણામનો ત્યાગ નથી. એક પાપના પરિણામનો ત્યાગ છે ભિક્ષાટનો, પણ ચારિત્રના પરિણામમાં ખાવું પીવું કમાવું ફેરવું મોટું માતા દીકરી બેન હો અનેક પ્રકારના પાપના પરિણામ આવે છે. તો કહે છે કે ચારિત્ર ન હોવા છતાં સમ્યક તત્વનું સમ્યક જ્ઞાન ટકે છે, માટે ચારિત્ર સંદો મૂક્યો નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસરથી જુદા નથી, એક જ છે. સોનું અને સોનાનો ઘાટ એ સોનું જ છે, સોનું ને સોનાનો ઘાટ કઈ જુદો છે. એમ આત્મા આત્માનો અનુભવ જે થયો એ અનુભવ અને અનુભવનો વિષય એ એક જ છે. નામ જુદા છે, આત્મા એક જ છે. એ પરિણામને પણ અભેદ નહીં આત્મા કહેવામાં આવે છે. ભેદ નહીં જોવામાં આવે તો એનું નામ મે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. પર્યાયના ભેદથી જોવામાં આવે તો નામ બે છે. એ પરિણામને આત્માથી અનન્ય અભેદ કરીને જોવામાં આવે તો આત્મા એક જ છે. આત્મામાં બે પ્રકાર નથી. હવે કુમકુમ ભગવાનની ગાથાનો એટલો અર્થ અમરચંદ્ર આચાર્ય ભગવાને કહ્યું કે આવી રીતે આત્માનો અનુભવ થાય છે અને એને સમ્યક દર્શન જ્ઞાન કહેવામાં આવે છે. હવે ફરીથી એકડે એકથી વાત કરે છે, એને સમ્યક દર્શન નથી પ્રગટ થયું અને સમ્યક દર્શન હજી પ્રગટ કરવું બાકી છે. એવો અનાદિ કાળનો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની બિન અભ્યાસી બિન અનુભવી એવા જીવે શું કરવું? ધર્મ કરવો હોય તો પ્રથમ શું કરવું ને પછી શું કરવું? બે પ્રકાર કહે છે, પહેલા શું કરવું અને પછી શું કરવું. પહેલા જે કરવું એનું નામ વ્યવહાર છે અને પછી બીજો ભેદ આવે એનું નામ નિશ્ચય છે કે કઈ વ્યવહાર છે કે નહીં. સમજણના સંતે કે કુલકુલ આચાર્ય ભગવાને ધર્મ થવા પહેલા કઈક વ્યવહારની વાત કરી છે કરી નથી? કે તારા મગજમાં જે વ્યવહારની વાત છે એવી વાત કોઈ સંતોએ કરી નથી. તારે વ્યવહાર જોઈએ છીએ એ વ્યવહારની રાહ વ્યા કરજે, પણ અહીંયા કઈ મળે હું તારા ખ્યાલમાં એમ છે કે કઈક શુભ ભાવ કરવો, પૂજ કરવો, દયા દાન કરવા, ઉપવાસ વ્રત, મંદિરો બંધાવવા, પ્રતિમાની સ્થાપના કરવી, શાસ્ત્રો અડધી કિંમતે છપાવીને વેચવા, તો શુભ ભાવ થાય. અને શુભ ભાવ કરતા કરતા સમ્યક દર્શન થાય. તો કહે છે કે શુભ ભાવ જે કરવો એ અજ્ઞાનમાં જાય છે, મિથ્યા તો એમાં દ્રઢ થાય છે, મિથ્યા તો ઘટતું પણ નથી. એ સમ્યક થી વિમુખ થાય છે, ઉલટો વધારે સમ્યક ની સન્મુખ પણ થતો નથી. ત્યારે સમ્યક ની સન્મુખ જે થઈ જાય અને પછી સમ્યક દર્શન થાય તો એવા બે પ્રકાર શું છે? કે પ્રથમ શું કરવું? ધર્મ કરવા પહેલા એમાં પ્રથમ અને પછી એવા બે શબ્દો છે પહેલી લીટીમાં. પ્રથમમાં પ્રથમ શું કરવું? કે શ્રુત જ્ઞાનના અવલંબનથી જે શુદ્ધાત્માનું અજાણ છે, જીવ શુદ્ધાત્માનું સ્વરૂપ જાણતો નથી, અને અર્યંશ ભગવંતો ગણગણ ભગવંતોની બિરાદરી છે. સાચા સાધુના પણ દુકાળ વર્તે છે. સાચા જ્ઞાનીનો પ્રત્યક્ષ યોગ થવો પણ દુર્લભ છે. કદાચ સાચા જ્ઞાની મળી જાય તો પણ એ નિત્ય બોધક નથી. અમુક ટાઈમે એ ઉપદેશ આપે, ચોવીસે કલાક તમારું મન થાય કે સાહેબ હું તો આવ્યો છું, મને જરા ઉપદેશ આપો, બપોરનો 3-4 નો ટાઈમ છે, કઈ ગયો, સવારના 8-9 છે. પણ શુદ્ધ જ્ઞાન જીનવાણી છે એ નિત્ય બોધક છે. જ્ઞાનીનો વિરહ પડે પંચમ કાળમાં, માટે આત્મજ્ઞાની ગુરુ એવો શબ્દ વાપરો નથી, પણ શુદ્ધ જ્ઞાન એટલે જીનવાણી. વિનેન્દ્ર ભગવાનની વાણી પંચમારણના છેડા સુધી વાણી છે. પ્રથમ શું કરવું કે શુદ્ધ જ્ઞાનના અવલંબનથી, એટલે કે જિનેન્દ્ર ભગવાનની વાણી જે છે એના અવલંબનથી, એટલે કે એમાં શું આત્માનું સ્વરૂપ કયું છે એમાં રહેલું છે. જીનવાણીમાં શુદ્ધ જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાન કોને કહેવાય, જીનવાણી કોને કહેવાય, કે જે અનુભવમાંથી નીકળેલી હોય એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. ભાવ શુદ્ધ જ્ઞાનમાંથી નીકળેલા શબ્દો તેને દ્રવ્ય શુદ્ધ કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાન શબ્દ છે ને, ભાવ શ્રુતમાંથી નીકળેલી વાણી તેને દ્રવ્ય શુદ્ધ કહેવામાં આવે છે. એ દ્રવ્ય શુદ્ધના અવલંબનથી, શુદ્ધ જ્ઞાન એટલે દ્રવ્ય શુદ્ધના અવલંબનથી. હવે જીનવાણી આત્મા આવી પછી શું કરવું, જીનવાણી તો આવી ગયા આત્મા, પછી કરવું શું? કોઈ સમય સારા હાથમાં આવી ગયો છે, આપણો ભોગ થઈ જશે. એમ જીનવાણી હાથમાં આવે તો કોઈનો ભોગ થતો નથી, સમય દર્શન થતો નથી. સમયસાર શાસ્ત્ર નિમિત્તપણે આવે તો એ સમ્યક દર્શનનું કારણ નથી, એ તો બાહ્ય નિમિત્ત કારણ છે. પણ એના દ્વારા જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પેલું નિમિત્ત બતાવ્યું અને પછી ઉપાદાન બતાવે છે. દ્રવ્ય શુદ્ધના અવલંબનથી નિમિત્ત છે અને જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને કે હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું, એવો નિશ્ચય કરીને જીનવાણી નિશ્ચય કરાવતું નથી. જાતે કરવું પડે, જમવા બેસે એ જાતે બેસવું, જમવું પડે એ છે કે કદાચ તને જીનવાણીનો યોગ થયો હોય તો બહુ ભરોસો એ રીતમાં તું નિર્ણય કરજે કે તારું શું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, બસ બરાબર છે. ઈ ઉધાર લીધેલી રકમ છે, ઈ જમે કરશો તો ઉઘરાણી કરવા આવશે. કોઈની રકમ જમે લીધી હોય 5,000 રે ભાઈ તો ઉઘરાણી કરવા તો આવે ને, પણ ઘરની મૂડી હોય તો કોઈ આવે. એમ કે છે કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું નિર્ણય કરી લે. અનુભવ પહેલાની વાત છે, પ્રથમ શું કરવું, પહેલા શું કરવું, કઈક બતાવો તો ખરા વ્યવહાર કે હા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. એવો નિર્ણય કરવો એનું નામ હજી વ્યવહાર છે. હું રાગી છું ને હું મિથ્યા દ્રષ્ટિ છું અને હું મનુષ્ય છું ને કર્મ ના બંધવાળો છું, એવું આત્માનું સ્વરૂપ નથી. એ આત્મા સંબંધે નો નિર્ણય એનો વિપરીત છે. આત્મા અવલંબતી જ્ઞાન સ્વભાવ આત્મા નો નિશ્ચય કરી દે. આ જ્ઞાન સ્વભાવ વિકાળ જ્ઞાન ગુણ છે આત્મામાં, એવો ગુણી આત્મા તે હું છું એમ નિશ્ચય કરવો. જ્ઞાન સ્વભાવ એટલે વર્તમાન ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન વાળો આત્મા છે એ નિર્ણય ખોટો છે. આત્મા ઇન્દ્રિય જ્ઞાન થી પણ ભિન્ન છે, કષાય થી પણ ભિન્ન છે, આઠ કર્મ થી પણ ભિન્ન છે, શરીર થી પણ ભિન્ન છે. એવો જ્ઞાન સ્વભાવી આત્મા બધાની પાસે છે, અત્યારે મોજુદ છે. નિર્ણય કરે તો હમણાં થઈ શકે છે. એ નિર્ણય કરવામાં કર્મનો ઉદય નડતો નથી. નિર્ણય કરવામાં એનો પ્રમાદ નડે છે. નિર્ણય કરવામાં શરીરની બીમારી નડતી નથી, નિર્ધનતા નડતી નથી, બહારના કેસ ચાલતા હોય કોર્ટ કચેરીના એ કઈ નડતું નથી. આંખમાં મોતિયો આવ્યો હોય તો નડે નહીં. પેરેલિસિસ થઈ ગયો હોય તો નડે નહીં. ડાયાબિટીસ થયું હોય તો નડે નહીં. બ્લડ પ્રેશર લો થાય શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવતા હોય એના લક્ષે જ અનુભવ થાય વરના લક્ષે રાગ થાય એમ અનેક પડખેથી પરીક્ષા થઈ શકે છે. પરીક્ષા કરી અને જીનવાણીને તો હાથમાં લેજે. જે સર્વજ્ઞની પરંપરામાં આવેલા શાસ્ત્રો છે અને પ્રચુર આનંદનો અનુભવ કરનારા એવા કુમકુમાદિ આચાર્ય ભગવાન તો એના વચનોને તો દ્રવ્ય શુદ્ધ ધારજે. એ દ્રવ્ય શુદ્ધ ના અવલંબન થી હવે અવલંબન નિમિત્ત તો મળ્યો, પણ નિર્ણય કરવાનો પોતાને છે. વેપારમાં નિર્ણય પોતે કરે કે બીજાનો નિર્ણય ઉપર આવે? શું કે ભરતભાઈ, તમે વેપાર કરો તો બીજાની સલાહ ઉપર કરો કે તમે વિચાર કરી નિર્ણય કરો કે આ કરવા જો? બે ભાઈ ભેગા થઈ એમાં નફો નુકસાન દેખાય છે, પણ આમાં એને મોટો નફો છે. નિર્ણયમાં, આત્માના નિર્ણયમાં નફો દેખાતો નથી. અરે અરે બહુ ભયો જાતો. અરે ભાઈ, નિર્ણય તો કર, અનુભવ તો થોડા ટાઈમમાં થશે. વધારે વધારે 6 મહિના લાગશે, વધારે તો લાગશે. નિર્ણય પછી વધારે માં વધારે 6 મહિના થાય તો અંતર્મુખમાં કોઈને બેચાર આરતી થાય પંડિતજી. પણ નિર્ણય કરી લે પાકો, એ નિર્ણય અફર. કદાચિત ઉપર માંથી દેવ આવે સ્વર્ગનો, તો એ નિર્ણય ફરે નહીં. અનુભવી નો તો ફરે નહીં, પણ નિર્ણય કર્યો અનુભવના વિષયનો એનો કદી પણ ફેરફાર થતો નથી. હું નિર્ણય કરવો કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. જ્ઞાનમય હોવાને કારણે હું રાગાદીનો કરતા, કર્મનો કર્મનો કરતા નથી. ત્યારે થાય છે ને, કોણ કરે છે? કાં તો ક્ષણિક ઉપાદાન કરે છે અને કાં ઉદગલ કરે છે. બે માંથી જે તને ઠીક લાગે, પણ એ કરે છે, હું તો કરતો નથી. કેમ હું કરતો નથી? હું તો જાણનાર છું ને. જાણનાર જાણે કે જાણનાર જાણે પણ કરો અને કરે પણ કરો, એવી બે ક્રિયા જ્ઞાન સ્વભાવમાં નથી. એક જ ક્રિયા છે જાણે જાણે ને જાણે હું જાણનાર છું. જાણું ખરો પણ કરું નહીં. હવે એ જાણવાના નિર્ણય કર્યા પછી કેને જાણતા ધર્મ થાય હવે કે છે? પેલા સામાન્ય નિર્ણય કર કે હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણતે, એટલી વાત આમાં છે. પણ પેલે તમે કે શું છે? આત્માનો સ્વભાવ જ્ઞાન બસ. પછી એ જ્ઞાન આત્માને જાણે તો ધર્મ થાય હવે આવશે. જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો, નિર્ધાર કર્યો, અફર નિર્ણય કર્યો, અંદરમાંથી નિર્ણય આવ્યો. નિર્ણય આવ્યો માનસિક જ્ઞાનથી, પણ અંશે મનથી છૂટેલું એક અંશ પ્રગટ થાય છે એમાં નિર્ણય થાય. જરાક અંશ એમાંથી છૂટો પડી અને આત્માની સન્મુખ થાય છે. સન્મુખ થઈને અનુભવ નથી પહોંચ્યો, પણ એમાં નિર્ણય થઈ જાય છે. કેવા મનના સંગે, મનના સંગે તો કેવળ વિકલ્પ ઉઠતા હતા. અહીંયા કહે છે કે અંશે મન કઈ જુદું પડતું દેખાય, એ જ્ઞાનથી નિર્ણય કર્યો છે, મનથી નહીં. કહેવાય મનથી, કહેવાય મનથી નિર્ણય કર્યો એમ કહેવાય. સૂક્ષ્મ વાત છે એ છે કે આત્માનો નિશ્ચય કરીને, નવ તત્વ નો નિશ્ચય કર્યો નહીં, છ ધ્રુવ ભગવાને કયા એનો નિર્ણય ન કર્યો. આ જંબુદ્વીપ છે ને એમાં ભરતખંડ છે એનો નિર્ણય ન કર્યો. ચોવી તીર્થંકરના નામ આવડતા નથી, એનો નિર્ણય ન કર્યો. પંચ પરમેશ્વરી નો નિર્ણય ન કર્યો, પણ હું એક જ્ઞાન સ્વભાવી આત્મા થી નિર્ણય કર્યો. બસ એમાં બધું આવી ગયું. જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, નિર્ણય કરીને પછી સમજ પડશે. જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને એવી વાત છે ભાઈ, પંચાધ્યાય કરતા એ આનો ખુલાસો કર્યો છે. એ નિર્ણય એવો કરે છે કે એ વચનાતીત છે, નિર્વિકલ્પ વ્રત છે અને કેવળ અનુભવ ગમ્ય છે. એવો નિર્ણય, કેવળ અનુભવ ગમ્ય એ કઈ કહી શકાય નહીં. એ તો જે નિર્ણય જયારે કરશે ત્યારે તેને ખબર પીડા વિના પણ રહેવાની નથી. અને એ આત્માથી નિર્ણય થયો છે કે મનથી નિર્ણય થયો છે એ વખતે ખબર પડે. આત્માનો નિશ્ચય કરીને, નિર્ણય કરીને, નિર્ધાર કર્યો. અપર હવે નિર્ણય તો કર્યો, પછી શું કરવું? નિર્ણય તો થઈ ગયો, પછી શું પ્રમાદ કરવો કે શું કરવું? પછી એનો પ્રયોગ કરવો, પછી વારંવાર જે શુદ્ધાત્મા એના લક્ષમાં આવ્યો છે, વિનાયક આત્મા ચૈતન્ય બુદ્ધિ, એને વારંવાર મને મારો વિનાયક જ જણાય છે, મારા જ્ઞાનમાં વિનાયક જ છે, મારા જ્ઞાનમાં છ દ્રવ્ય નવ તત્વ નથી, મારા ઉપયોગમાં નવ તત્વ નથી, મારા ઉપયોગમાં છ દ્રવ્ય નથી, મારા ઉપયોગમાં વ્યવહાર રત્નત્રયના વિકલ્પો નથી, મારા ઉપયોગમાં નૈ પક્ષના વિકલ્પો નથી, પણ મારા ઉપયોગમાં ઉપયોગના મહાત્મા છે. તો જે મારા જ્ઞાનમાં છે તે જણાય છે, મારા જ્ઞાનમાં જ્ઞાયક છે. જ્ઞાનમાં શું છે? જ્ઞાયક છે. તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ વારંવાર જ્ઞાયક તરફ એની પરિણતિ જાય છે, પોતાને ખબર પડે છે કે પરિણતિ અંદરમાં હવે વળવાની શરૂ થઈ, વળતી વળતી વળી જાય છે, વળતી વળતી નમતી નમતી નમી જાય છે, ઢળતી ઢળતી ઢળી જાય છે. આત્માની તરફ ક્યારે અનુભવ? પછી શું કરવું કે પ્રયોગ કરવું? પછી કેમ કરવું? દાન ને શ્યોર ને તપ ને એમ નહીં. પછી શું કરવું કે આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, જો આમાં પ્રગટ પ્રસિદ્ધિ લખી છે પણ અપ્રગટ પ્રસિદ્ધિ થઈ ચૂકી છે એને પ્રગટ પ્રસિદ્ધિ થાય છે. શું કહ્યું સુરેન્દ્રભાઈ? સમજાણું આમાં લખેલ છે, ખ્યાલ આવ્યો ને? આત્મા પછી શું? આત્માની પ્રગટ પ્રત્યક્ષ પ્રસિદ્ધિને માટે, આત્મખ્યાતિ નામ છે ને આ શાસ્ત્રનું નામ, આત્માની પ્રસિદ્ધિ પ્રગટ, આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થઈ જાય છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન ની પર્યાય પ્રસિદ્ધ નથી થતી, પણ પર્યાય નો વિષય પ્રસિદ્ધ આત્માની શબ્દ વાપરો છો ને, આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે એટલે અપ્રગટ પ્રસિદ્ધિ તો થઈ ચૂકી છે નિર્ણય વખતે. અરે ઘણા તે નિર્ણયો કર્યા, દીકરીના સગપણ, દીકરાના સગપણ, બ્લોક લેવાના, દુકાનો માંડવાના, ઘણા નિર્ણયો તે કર્યા, પણ હું કોણ છું
એક નિર્ણય
એનો નિર્ણય કર્યો નથી. અને જાણે નિર્ણય કરવાનો ટાઈમ પણ એને મળતો નથી. નિર્ણય કરવાનો ટાઈમ કદાચ એને નહીં મળે તો આયુષ તો બોલો, આયુષ રોકાશે કે ભાઈ મારે નિર્ણય કરવો બાકી છે, કામ બાકી રહી ગયું, ઘણા કામ કર્યા મેં, ઘણા કામ તો કર્યા પણ હવે એક કામ બાકી છે. જે પેલું કરવાનું છે એ છેલ્લું રહી છે, અને જે નથી કરવાનું એમાં માથા મારે છે. થઈ તો શકતું નથી એના પ્રગટ. આ તો સમયસર ગ્રંથાધિરાજ તારામાં આવો બ્રહ્માંડના બધા કુંકુમની એક એક શબ્દ ને વાણી અપર છે પ્રગટ પ્રસિદ્ધિને માટે. એનો અર્થ એમ છે કે સંઘની પ્રસિદ્ધિ જીવ નિર્ણય પણ કરી શકે છે અને એને પ્રગટ પ્રસિદ્ધિ પંચમ કાળમાં ગ્રસ્થ અવસ્થામાં થઈ શકે છે. એમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ચારિત્રની જરૂર નથી, કેમ કે ઉપર આવી ગયું છે. ઉપર સમ્યક ચારિત્ર શબ્દ વાપરો નથી આમાં. સમ્યક દર્શન માટે ચારિત્રની અપેક્ષા નથી, કે ચારિત્ર હોય તો જ સમ્યક દર્શન થાય. જંગલમાં જાય, ગ્રસ્ત અવસ્થાનો ત્યાગ કરે, દ્રવ્યલિંગી મુનિ થઈ જાય તો સમય દર્શન થાય એમ નથી. એ બધા બારીના વ્યવહાર અનાત્મભૂત લક્ષણ છે. આત્મભૂત લક્ષણ તો આત્માનો અનુભવ છે. આત્માની પ્રગાઢ પ્રસિદ્ધિ માટે અપ્રગટ પ્રસિદ્ધિ થઈ ગઈ. હવે પ્રત્યક્ષ આત્માનો અનુભવ કરવો હોય તો એને શું વિધિ કરવી જોઈએ એ વિધિ બતાવે છે. શીરો કરવાની વિધિ બતાવે છે. આત્માનો અનુભવ કેમ થાય એની વિધિ તાલપત્રમાં લખી ગયા છે. કઈ પણ છુપાયું નથી સંતોએ, ઘોર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવી શું કહે છે કે જ્યાં જ્ઞાન સ્વભાવ આત્માનો દેહ કર્યો ત્યાં રાગાદીનો ને પરનો હું કરતા છું એ તો મટી ગયું હતું. ભાવક ભાવથી તો ભેદ જ્ઞાન થયું હતું, હવે જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાનમાં આશરે છે. જે ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય એટલે પાંચ આ ઇન્દ્રિયો, આ તો જળ છે પણ એના જે લક્ષ્ય થાય છે જ્ઞાનનો ગાઢ એને ભાવ ઇન્દ્રિય કહેવામાં, આને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. આના માધ્યમથી જે જ્ઞાનની પર્યાય જાણવાની ક્રિયા કરે એને ભાવ ઇન્દ્રિય કહેવાય. દ્રવ્ય ઇન્દ્રિયને ભાવ ઇન્દ્રિય થી રહી તે અતિ જ્ઞાન નવું પ્રગટ થાય છે. એક એ છે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો. ઇન્દ્રિય જ્ઞાન પરને જ પ્રસિદ્ધ ક્રિયા કરે, પરને પ્રસિદ્ધ કરે ને સ્વને પ્રસિદ્ધ ન કરે, એનો ધર્મ બજાવે છે. એનો ધર્મ જી છે પરને પ્રસિદ્ધ કરે. આ જણાય, આ જણાય, આ જણાય. તો પાંચ ઇન્દ્રિયની વાત ચાલે છે, પછી મનની વાત સૂક્ષ્મ પછી કે છે. આમાં પાંચ ઇન્દ્રિય મન લીધું ખરું, પણ પછી મનને જુદું પાડશે વિકલ્પ છોડવા માટે, નહીં પક્ષ શુદ્ધ જ્ઞાન માલે છે કે મને આ પરપદાર્થ જણાય છે. પરપદાર્થ જણાય છે ને તો તને આત્માને જણાય. કેમ કે પરને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન જે છે એ આત્માને જાણવા દેતું નથી, આત્માને તિરોભૂત કરે છે. માટે હું પરને જાણતો નથી. તો ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જાય છે અને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા પ્રસિદ્ધ થઈ જાય છે. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો, પર પદાર્થને કોણ પ્રસિદ્ધ કરે છે કે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને એનો ક્ષય કરીને નહીં. ભાવ ઇન્દ્રિયનો ક્ષય થતો નથી, ભાવ ઇન્દ્રિય મર્યાદામાં આવી જાય છે. મર્યાદા બહાર જતું હતું, જે જ્ઞાન જેનું નથી એને જાણવા જતું હતું કે મર્યાદા બહાર હતું. સતી સ્ત્રી પોતાના પતિને છોડીને વર ઘરે જાય તો એને સતી કેવા, એમ જે આ જ્ઞાન છે પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન એ પરને જાણવા જતું હતું. એ જ્ઞાનની પર્યાયનો વ્યભિચાર હતો. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો કોણ કારણ છે? કોણ કરે? પરની પ્રસિદ્ધિ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી, જે આત્માને પ્રસિદ્ધ ન કરે તેને જ્ઞાન કહી શકાય નહીં. એ પરગ્નિના સંબંધથી ભાવ ઇન્દ્રિયનો જન્મ થાય છે. માટે એ જ્ઞેયના સંબંધમાં જ્ઞાન થાય છે. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન છે, મારે વ્યભિચાર છે, દોષ છે. જ્ઞાનનો જ્ઞાનનો દોષ છે, ગુણ નથી. પરના સંબંધ પરને પ્રસિદ્ધિ કરે છે. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને, એટલે કે પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર સંકેલાઈ જાય છે અને મન પણ સંકેલાઈ જાય છે. પાંચ ઇન્દ્રિય દ્વારા સ્પર્શ ગંધ વર્ણ શબ્દ એનું જે જ્ઞાન થતું હતું એ પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર અટકી જાય છે. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો જાણવાના બંધ થઈ જાય છે. એમના મર્યાદામાં આવી ગયું જ્ઞાન. અને મન દ્વારા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જણાતા હતા એનું પણ જાણવાનું બંધ કરે છે ત્યારે એને મર્યાદા એવો કહેવામાં આવે છે. એ મનમાં આત્મા આવે છે. મનનો વિષય રૂપિયા રૂપી બે છે ને, બધીને મર્યાદામાં લાવીને, એનો અર્થ મર્યાદા બહાર જતી હતી. જ્ઞાનની વ્યાપાર મર્યાદા છોડી દીધું. આપણા કુટુંબની આ મર્યાદા છે, મર્યાદામાં આપણે રહેવું નથી. હવે તો ફેરફાર થયો, પણ પેલા તો બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે, આ મતિ જ્ઞાનના પ્રકારમાં પાંચ ઇન્દ્રિ અને છઠ્ઠું મન જે પર પદાર્થની પ્રસિદ્ધિ કરતું હતું તે આત્મસન્મુખ કર્યું છે, એટલે આત્માનો અનુભવ થયો ન નથી. એ જે ઇન્દ્રિય જ્ઞાન પરસન્મુખ જતું હતું એ ઇન્દ્રિય જ્ઞાન આત્મસન્મુખ કર્યું છે, પણ એ જ્ઞાન આત્મસન્મુખ કર્યું પણ આત્માનો અનુભવ કરતું નથી. કેમ કે એ જ્ઞાનમાં આત્મા લીધો, પણ એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે એમાં આત્માનો અનુભવ નથી થતો. મતિ જ્ઞાન માં અનુભવ ન થાય, શુદ્ધ જ્ઞાન માં અનુભવ થાય, સન્મુખ થાય, દર્શન ઉપયોગ આત્મ સન્મુખ થાય, પછી મતિ જ્ઞાન સન્મુખ થાય, અને પછી મતિ જ્ઞાન નો વ્યાપાર અટકી શુદ્ધ જ્ઞાન આત્માને સન્મુખ થાય. વિશેષ તરજ્ઞા શુદ્ધ જ્ઞાન ની તાકાત એવી છે, મતિ જ્ઞાન કરતા ઘણી તાકાત છે. એ આવશે, આખી પ્રોસેસ બતાવે છે. પ્રથમ શું કરું ને પછી પ્રથમ વેપાર કરવો, ખૂબ હીરાનો ને પૈસા કમાઈ લેવા. પણ આ તમે જેને ઘેરે ઉતરા એની ક્યાં વાત કરો, એની જ વાત કરવા જેવી છે. એને કહેવાય બીજાને ન કહેવાય. ભરતભાઈ બેઠા છે, ભરતભાઈ નજર માં આવે. અરે ભરતભાઈ ને કહ્યું, આ પણ એક ચૈતન હીરા નો વેપાર કરવા જેવો છે. વન વે ટ્રાફિક, આમાં નુકસાન નહી, સેલ્ફ ટેક્સ નહી, ઇન્કમ ટેક્સ નહી, સેલ્ફ ટેક્સ નો કોઈ દરવડો પડે કારણ કે ઓલો આવે તો એ તો કઈ જોઈ શકે ને હિન્દી જ્ઞાન વાળો. અરૂપી આત્મા ના અનુભવ ને ક્યાં જોયે છે? એ બધીને મર્યાદામાં લાવી છે જેને મતિ જ્ઞાન જેણે, એટલે કે આત્માનો અનુભવ કરવાની હવે તૈયારી વાળો છે. જેણે એટલે આત્માની અનુભવ કરવાની તૈયારી છે, હમણાં અનુભવ કરશે એ પ્રોસેસમાં આવી ગયો છે. મતિ જ્ઞાન ના સ્વરૂપને આત્મ તેવો તથા હવે શુદ્ધ જ્ઞાન ની વાત કરે. મતિ જ્ઞાન માં નય પક્ષો નથી, નય ના વિકલ્પો મતિ જ્ઞાન માં ન હોય, શુદ્ધ જ્ઞાન માં હોય. કેવળ જ્ઞાન ન હોય, મતિમાં ન હોય, અવધિમાં ને મન પર્યું, ચાર જ્ઞાનમાં નહીં, એક શુદ્ધ જ્ઞાન વિશેષ તર્ક નામ છે. એમાં આ નહીં આવો છું ને આ નહીં આવો છું, આને મુખ્ય ને આને ગૌણ એમ વિધિ નિષેધ એ શુદ્ધ જ્ઞાન માં થાય છે. નયના ભેદો એ શુદ્ધ જ્ઞાન ના અંશો છે. શુદ્ધ જ્ઞાન પ્રમાણ છે, એનું એક અવયવ તેને નય કહેવામાં આવે છે. અને એ વિકલ્પાત્મક નહીં અને નિર્વિકલ્પાત્મક નહીં એવા બે ભેદ પડે છે. જો અભ્યાસ થોડો કરવા જેવો છે. ઓમ સીએ નો અભ્યાસ કરે કેટલા વર્ષ થઈ ગયું છે ભાઈ? પાંચ સાત વર્ષ થઈ ગયું છે. આ દીકરા એ તમારો દીકરો છે ને, કેટલા વર્ષ થયો? અહીંયા પાંચ વર્ષ ટાઈમ ગયો અને અહીંયા કે છે કે વધારે વધારે છ મહિના. પણ એને મહિમા આત્મા નો આવતો નથી, એને સંયોગ નો મહિમા છે. સંયોગ નો મહિમા છૂટે, આત્માનો મહિમા રૂચિ આવે તો એનો બીજી તરફ કામ ફેરાવ. તથા નાના પ્રકારના એટલે અનેક પ્રકાર, નાના એટલે વિધવિધ પ્રકારના નય પક્ષોના આલંબનથી. નયોના પક્ષ એટલે કે જે જ્ઞાન આત્મસન્મુખ છે આપેલા, જે નય દ્વારા આત્માનો વિચાર કરે તેને નય પક્ષનું અવલંબન કહેવામાં આવે છે. શુદ્ધાત્માનું અવલંબન લે તે નય પક્ષ છૂટી જાય છે. મનના અવલંબને આત્માના ચિંતનમાં બેઠો છે, બધા વિચાર છૂટી ગયા છે. ત્યારે શું થાય છે ને કે હું મારી દશામાં પર્યાયમાં રાગ થાય છે કે ઘાસ થાય છે એ વ્યવહાર નહીં જીવના પરિણામ છે, પણ નીચે ને તો ભૂતગલના જ પરિણામ છે એવો વ્યવહાર નહીંના વિષયનો વિકલ્પ ઉઠાવે છે. અને એનાથી ભિન્ન મારો શુદ્ધ આત્મા છે એવો નિશ્ચયની ના વિષયનો વિકલ્પ ઉઠાવે છે એને નૈપક કહેવામાં આવે છે. નૈપક્ષોના આલંબનથી, શુદ્ધાત્માના આલંબનથી નહીં, નૈપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વળે. અનેક વિકલ્પ એટલે કે રાગ મિશ્રિત જ્ઞાન નો વ્યાપાર, રાગ મિશ્રિત જ્ઞાન નો વ્યાપાર, રાગ રહિત જ્ઞાન નો વ્યાપાર, એમાં નૈપક્ષ ન હોય. પણ અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓ, શુદ્ધ આત્માનો વિચાર કરવો એમાં દુઃખ છે, અને સંયોગનો વિચાર કરવો એમાં ભરતભાઈ દુઃખી છે, એમાં તો તીવ્ર દુઃખ છે. પારકો વિચારમાં તો દુઃખ જ હોય ને. અહીંયા તો કહે છે કે પ્રયોગ કરીને આત્માની સન્મુખ થવા જાય છે ત્યારે વચ્ચે શુદ્ધ આત્મા આવો છે એવો એને વિકલ્પ ઉઠે છે. એ જે શુદ્ધ આત્માનો વિકલ્પ ઉઠે છે એ દુઃખદાયક ભાવ છે, એમાં આત્મા દુઃખી થાય છે. આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીએ, એમાં મતિ જ્ઞાન બહાર જતું હતું, એ મર્યાદા બહાર જતું. શુદ્ધ જ્ઞાનમાં નયોના વિકલ્પ ઉઠે છે એ મર્યાદા બહાર છે, એ શુદ્ધ જ્ઞાન નથી, એ ભાવ શુદ્ધ જ્ઞાન નથી, એ દ્રવ્ય શુદ્ધ છે. પેલા મતિ જ્ઞાનમાં પાંચ ઇન્દ્રિયને મન બહાર પર પદાર્થની પ્રતીતિ કરતો, એને મર્યાદામાં લાવેલી. પછી શુદ્ધ જ્ઞાનની વાત કરતા આચાર્ય ભગવાન એમ ફરમાવે છે કે શુદ્ધ જ્ઞાન દ્વારા જે શુદ્ધાત્માનો વિચાર ને વિકલ્પ ઉઠે છે ને એમાં પણ આકુળતા થાય છે. હવે એ જે શુદ્ધ જ્ઞાનમાં નયોના વિકલ્પ ઉઠા, નય એટલે જ્ઞાનનો અંશ, અને એ જ્ઞાનનો અંશ આત્માને જુદો રાખીને જાણે એનું નામ નૈપક છે. આત્મામાં ભળીને જાણે તો અનુભવ છે. એ શુદ્ધ જ્ઞાનમાં શુદ્ધાત્માનો વિચાર કરે છે, હું એક છું, શુદ્ધ છું, સદારૂપી જ્ઞાન દર્શન, એવો શુદ્ધાત્માનો વિચાર કરે છે. એ જ્ઞાનની પર્યાયમાં શુદ્ધાત્માનો વિચાર ચાલે છે, પણ એ જ્ઞાનની પર્યાય આત્મસન્મુખ થઈને અભેદ થતી નથી, માટે એમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, એને ભાવશુદ્ધ જ્ઞાન કહેતા એને દ્રવ્યશુદ્ધ કહેવામાં આવે છે. કેમ કે એમાં આકુળતા થાય છે. શુદ્ધ જ્ઞાન એને કહીએ કે જેમાં અનાકુળ આનંદ આવે એને શુદ્ધ જ્ઞાન કહેવાય, એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવાય, બાકી ભાવશુદ્ધ જ્ઞાન નથી. છેલ્લી ગાથા છે કર્તા કર્મ વિકાર, આત્માનો નિર્ણય કરવો અને પછી આત્માનો અનુભવ કેમ થાય એ કળાની વિધિ બતાવી છે. એક બનાવ એવો બન્યો, બે મિત્રો હતા, ભનભાઈ બે મિત્રો હતા, એમાં દ્રષ્ટાંત છે. એમાં એક એનો મિત્ર છે એ અન્ય મતિનો સાધુ થઈ ગયો અને ઘણી ચર્ચાઓ કરવા માંડ્યો. ઘણા અજ્ઞાની જીવોને અમુક પ્રકારની રૂઢિ પણ કુંજના કારણે મળે છે, તો એને એવી રૂઢિ પ્રગટ થઈ સોનું બનાવવાની, લોઢામાંથી સોનું બની જાય. લોઢા ઉપર ઔષધિ નાખે એટલે સોનું બની જાય. એક બે તોલા નહીં, આખી પાઇપ લોઢાની હોય ને અને નાખે તો સોનું બની જાય. એવી એને વિદ્યા પ્રાપ્ત થઈ. પછી હા બરાબર આ છે આવે. પછી એને એમ થયું કે ચાલ મારો મિત્ર દુખી હશે એટલે હું એને કઈક હવે મદદ કરું. એટલે એના મિત્રની પાસે જાય છે અને એનો મિત્ર તો નાની કોઠડીમાં રહેતો હતો, ફૂટેલ કપડેલ ખાટલો હતો, કપડાનું ખાવાનું કઈ ઠેકાણું નહીં. અને એ મિત્ર આવ્યા એટલે બે મિત્ર ભેટી પડ્યા, બેસાઈ રહ્યા, આવકાર આપ્યો કે જો હું તને એક નાનું પુસ્તક સાવ 10 પાનાનું છે, વધારે વાંચવાની જરૂર નહીં પડે, 10 પાનાનું નાનું પુસ્તક તને લખેલું આપી જાઉં છું, હાથનો લખેલું, અને એમાં લોઢામાંથી સોના બનાવવાની વિધિ છે. એમ બહુ સરસ કે હવે બીજી વખત હું આવીશ ત્યારે તારે ત્યાં રોલ્સ રોય ગોઠવશે અને મોટા બંગલા, આ ફ્લેટ નહી હો બંગલા, કેમ કે સોનું બની જાય પછી તો કઈ ધનવાન થઈ ગયો પછી તો કઈ એને જરૂર નહીં. ઓલો આપીને ખુશી થયો અને ઓલો જાણીને ખુશી થયો. અને એ ચોપડી એને લઈ લીધી અને કબાટમાં તાળું મારી અને ચાવી એવી રીતે આંચી રાખી કે 12 મહિના સુધી કબાટ જોયેલો નહીં અને ચોપડીનું પાનું પણ વાંચ્યું. 12 મહિના પછી ઓલા આવે છે, હવે તો કે બંગલા આવી છે મારા મિત્ર, ત્યાં છે તે જીવ્યો ઢૂંઢે આવી નહીં. અરે આ શું થયું, મારી વિદ્યા ખોટી ક્યાં છે, શું આવીને પૂછે છે કે તે શું આ સોનો બનાવવાની બરાબર મૂકને સાચવી રાખી ચોપડીને બરાબર તાળું મારી જ વાત આવી જો તો બતાવો ચોપડી. અરે ભાઈ ચોપડી હાચવાની હતી કે વાંચીને એનો પ્રયોગ કરવાનો હતો. એ સમયસર મારા ઘરમાં બરાબર સાચવી રાખ્યું અને એમાં એટલું ચિમાલી ગાથા પણ છે કે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો લખેલું છે. જોકી બરાબર હાથમાં રાખ્યું છે. પુસ્તક બરાબર એમાં અવસર મળ્યો. 144 ગાથા જેવી ગાથા પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર. નિર્ણય કરવામાં પૈસાની જરૂર નહીં, કોઈને ફી આપવી પડે નહીં, કોઈને પૂછવા જવું પડે નહીં. હું કોણ છું એનો નિર્ણય કરવામાં શું પરાધીનતા કઈ નથી કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. પણ એને પ્રમાદમાં એમને એમ ઋષિ આત્માની નથી, જિંદગી ચાલી જાય છે. નિર્ણય કરતો નથી તો અનુભવ તો ક્યાંથી થાય? નિર્ણય વાળાને અનુભવનો અવકાશ છે, નિર્ણય ન હોય તો અનુભવ થઈ શકે નહીં. માટે બધાની પાસે સમયસર ગીરવાણી આવી ગયું છે દ્રવ્ય શોધ, એનું અવલંબન લઈને પ્રથમ હું જ્ઞાન સ્વભાવી આત્મા શું નિર્ણય કરવો અને પછી પ્રયોગ કરીને આત્માનો અનુભવ